અંતર પરદા હોય, અંતર પરદા હોય, તન સોંપે મન દે નહીં, તન સોંપે મન દે નહીં, સદા સુહાગીન હોય, સદા સુહાગીન હોય. સેજ બિછાવે સુંદરી, અંતર પરદા હોય, સેજ બિછાવે સુંદરી, અંતર પરદા હોય, તન સોંપે મન દે નહીં, સદા સુહાગીન હોય, સદા સુહાગીન હોય, સદા સુહાગીન હોય. આ સાખીમાં પણ કવિતાની સુંદરતા બહુ સરસ રીતે અભિવ્યક્ત થયેલી છે. જીવરૂપી જે સુંદરી જે છે એ કાજળની કોઠરી જેવા સંસારમાં જન્મ ધારણ કરે છે અને પછી પરમાત્માની પ્રાપ્તિ માટે પોતાના પ્રયત્નો ચાલુ કરી દે છે, ત્યારે કેવી ચતુરાઈ વાપરે છે તે ચતુરાઈની વાત કબીર સાહેબે અહીં કરી છે. આપણે જોયું ને કે કર્મ સુકૌશલમ, કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી તે યોગ, તો જે કૌશલ્ય પ્રાપ્ત કરવાનું છે, કુશળતા પ્રાપ્ત કરવાની છે, તે શરૂઆતથી જ આ જીવરૂપી સુંદરી ચતુરાઈપૂર્વક સમજી જાય છે. મન એનું જે છે તે મનની અવસ્થા કેવી રાખવાની છે? શરીર ભલે આ સંસારમાં હરતું ફરતું હોય, ખાયે પીએ હરે ફરે સુવે વાતો કરે, શરીર ભલે સંસારની કાજળની કોઠરીમાં ફરતું રહે, પણ એનું મન ક્યાં રહેવું જોઈએ? તો એની ચતુરાઈ વાપરે છે એ જીવરૂપી સુંદરી કે એનું મન સંસારમાં ન રહે તેની એ કાળજી રાખે છે. સંસારમાં મન નહીં રહે, મન તો પરમાત્મામાં જ જોડેલું રાખે એવી એ ચતુરાઈ વાપરે છે તે અહીં કબીર સાહેબ બહુ સરસ રીતે રજૂ કરી છે. સહેજ બિછાવે, સહેજ એટલે પથારી, સહેજ બિછાવે સુંદરી, આ જગતમાં જન્મ્યા એટલે જગતમાં તો રહેવું પડવાનું, સંસારમાં જ રહેવાનું છે ભાઈ, અને જે પ્રારબ્ધાધીન કર્મ છે તે ભોગવવાનું પણ છે. તે ભોગવતા ભોગવતા આ જીવરૂપી સુંદરીએ પરમાત્મારૂપી પ્રિય તમને મળવાનું છે, એટલે તો ચતુરાઈ વાપરવાની છે. અને સહેજ શબ્દમાં એ બધા ભાવ કબીર સાહેબે વ્યક્ત કરી દીધા છે કે આ જગતને આપણે છોડવાનો નથી, આ સંસારને આપણે છોડવાનો નથી, અહીં જ રહેવાનો છે. સહેજ શબ્દમાં અહીં જ પથારી પાથરવાની છે. સહેજ શબ્દમાં આ બધો ભાવ બહુ સરસ રીતે કબીર સાહેબે વ્યક્ત કરી દીધો અને કહી દીધું કે આપણે આ સંસારના કાદવમાં જ આપણે ઊભા રહીને આ જગતની ધૂળમાં જ પગને ખરડીને આપણે પરમાત્માનું દર્શન કરવાનું છે, જે બહુ મહાન આદર્શ ગણાય છે તે આદર્શ સિદ્ધ કરવાનો છે. એના માટે જે ચતુરાઈ જોઈએ તે ચતુરાઈ પહેલેથી જ જીવે વાપરવાની છે, અને તે એ કે શરીર ભલે જગતમાં રહે, જગતમાં ફરે, પણ એનું મન જગતમાં ન રહે, સંસારમાં ન રહે, પણ પરમાત્મામાં જ રહે, એ ચતુરાઈ એને વાપરવાની છે. તન સોંપે મન દે નહીં, આ જગતને શરીર આપે, શરીર દ્વારા આ જગતનું કલ્યાણ થાય તેવું કામ કરે. જુઓને માં સર્વેશ્વરી 15 વર્ષથી ઉપવાસી શરીર હોવા છતાં જગતમાં વિચરણ કરે જ છે ને, ફર્યા જ કરે છે ને. કેટલું બધું કષ્ટ વેઠે છે, કોને માટે? જગતના જીવોનું કલ્યાણ થાય તેના માટે. પણ એનું મન ક્યાં રહેલું છે? એનું મન તો પરમાત્મામાં જ રહેલું છે, જગતમાં નથી રહેલું. એ અમેરિકા આવે કે ઇંગ્લેન્ડ જાય, કેનેડા આવે કે ભારત જાય, પણ એનું શરીર એ ક્રિયા કરે છે જવા આવવાની. એનું મન તો સતત એક જ જગ્યાએ પરમાત્મામાં લીન રહે છે. એટલે એ ચતુરાઈ માએ બરાબર વાપરી બતાવી છે. માના જીવનમાંથી એ આપણે બરાબર સમજી શકીએ કબીર સાહેબની આ વાણી, કે જે જીવ રૂપી જે સુંદરી જે છે એ આ ધરતી પર પણ ફર્યા કરે છે, પણ પોતાનું મન એક ચોક્કસ જગ્યાએ રાખે છે. શરીર જાણે જગતને સોંપેલું હોય તેમ ફર્યા કરે, પણ મન તો પોતાના હાથમાં રાખેલું હોય છે, પરમાત્માના ભાવમાં જ જોડેલો રાખેલું હોય છે. તે ચતુરાઈ કબીર સાહેબ અહીં આપણને બતાવે છે. સદા સુહાગીન હોય, સુહાગ એટલે રાંડવાનો જે ધંધો આ સંસારમાં આપણને જોવાનો મળે છે, કે પતિ ગુજરી જાય એટલે સ્ત્રી રાંડેલી ગણાય, તો એ રાંડવાનો ધંધો પછી એને નડતો નથી, એને રંડાપણનો અનુભવ થતો જ નથી. એ તો સદા સુહાગીનો હોય, એનો સુહાગ પરમાત્મા અવિનાશી છે. એ અવિનાશીમાં એનું મન લાગી ગયેલું હોવાથી એ સદા સુહાગીન બની જાય છે, એનો સુહાગનો નાશ કદી થતો નથી. એટલે આ ચતુરાઈ જીવે વાપરવાની છે. આ કાજળ રૂપી કોઠડીમાં જન્મ લઈને આ જીવે જે ચતુરાઈ વાપરવાની છે તે આટલી જ ચતુરાઈ વાપરવાની છે કે એનું મન એણે પરમાત્માના ભાવમાં જોડેલું રાખવું જરૂરી છે. સંસારમાં ભલે એનું શરીર કલ્યાણના કામો કરતું રહે, ફરજો બજાવતું રહે, પણ એનું મન ભક્તિમાં જોડેલું રહે, પરમાત્માની યાદમાં ડૂબેલું રહે તે જરૂરી છે. ચતુરાઈ પ્રાપ્ત કરવા માટે ગુરુની આવશ્યકતા છે. તેથી હવે કબીર સાહેબ ગુરુ વિશે શું કહે છે તે કેટલીક સાખી આપણે જોઈએ. યહ તન વિષકી બેલરી, યહ તન વિષકી બેલરી, ગુરુ અમૃત કી ખાન, ગુરુ અમૃત કી ખાન, શીસ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન, શીસ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. કબીર સાહેબની આ સાખી આ રીતે આપણે ગાઈ શકીએ. યહ તન વિષકી બેલરી, ગુરુ અમૃત કી ખાન, યહ તન વિષકી બેલરી, ગુરુ અમૃત કી ખાન,
શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન, શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન, તો ભી સસ્તા જાન.
આ શરીર પ્રારબ્ધ અનુસાર આપણને પ્રાપ્ત થયેલું છે. આપણે પૂર્વજન્મમાં જે કર્મો કરેલા છે તે કર્મોને આધારે પ્રારબ્ધનું બંધારણ થયેલું હોય છે. તેથી આપણને આ શરીર ક્યારેક ખોળ ખાપણવાળું મળે છે, ક્યારેક સુંદર મળે છે, ક્યારેક કદરૂપું મળે છે. એટલે આ શરીરની પ્રાપ્તિ માટે આપણા કર્મો જવાબદાર છે. એટલે એ કર્મોના સંસ્કારો અનુસાર પ્રારબ્ધનું બંધારણ થતું હોય છે અને તે પ્રમાણે આ શરીર આપણને મળે છે. એ જેવું મળે તેવું, પણ એ શરીર નાશવંત છે, પરિવર્તનશીલ છે. એની અંદર દુર્ગુણ પણ છે, સદગુણ પણ છે, દૈવી સંપત્તિ પણ છે, આસુરી સંપત્તિ પણ છે. એટલે આ શરીરની જે વેલ, શરીરરૂપી આ વેલ, કબીર સાહેબે વેલ શબ્દ આપેલી છે, બેલરી. આ શરીરની જે વેલ આપણને મળી છે તે વિષકી વેલરી છે. વિષ એટલે ઝેર. એ વેલનો તમે ટેસ્ટ કરો તો ઝેર જેવો લાગે છે, કારણ કે પૂર્વના કર્મના અનુસાર એ આપણને વેલ મળેલી છે. એટલે એ વિષ સમાન છે, પણ એને ફળ સુંદર લાગી શકે, કડવું નહીં લાગી શકે. ફળ એમાં સારા આવી શકે જો ગુરુ પ્રાપ્ત થાય તો. ગુરુ પ્રાપ્ત થાય તો એ કડવી વેલ છે, વિષની વેલ છે, ઝેરની વેલ છે, તે અમૃતની વેલ બની જાય. ગુરુના સાનિધ્યમાં આ શરીરની પણ સુંદરતા વધી જાય, શરીરની મહત્તા પણ વધી જાય. એટલે કબીર સાહેબ કહે છે કે ભલે વિષની વેલરી છે આ શરીર, પણ જો ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો બેડો પાર થઈ જાય. કારણ કે ગુરુ અમૃત કી ખાન, ગુરુ પાસે એને જે ખોરાક પ્રાપ્ત થાય છે, જે રસાયણ પ્રાપ્ત થાય છે, તે અમૃત છે. ગુરુ તો અમૃતની ખાણ છે, અમૃતનો ભંડાર છે. અમૃત ખૂટતું જ નથી ગુરુ પાસે. એટલે જે એને ખાધા ખોરાકી પ્રાપ્ત થાય છે આ વેલને, તે અમૃત હોવાથી, અમૃત સમાન હોવાથી એ વેલની અંદર પણ રાસાયણિક ફેરફાર થઈ જાય અને પછી સારા ફળ એને લાગે. તો કબીર સાહેબ ગુરુની પ્રાપ્તિનું મહત્વ આ સાખીમાં આપણને સમજાવે છે. પણ ગુરુ કંઈ એમને એમ પ્રાપ્ત નથી થતા. ગુરુની પ્રાપ્તિ માટે પણ આ જીવરૂપી સુંદરીએ ઘણું બધું છોડવું પડે છે, ઘણું બધું ત્યાગવું પડે છે. પોતાની કુટેવોને છોડવી પડે છે, પોતાની ઈચ્છાઓને પણ બાજુએ મૂકવી પડે છે અને પોતાના કર્મને પણ સુધારવા પડે છે. બધી જ રીતે આ જીવરૂપી સુંદરીએ તૈયારી કરવી પડે છે. તો એ જે ભોગ આપવાનો છે એ ભોગ માથું વાઢીને આપી દેવા જેટલો મહાન છે. શિષ દિયે જો ગુરુ મિલે, આ માથું આપવાથી પણ જો, એટલે આ બધું જ સમર્પિત આપણે કરી દઈએ. માથું આપવું એટલે બધું જ સમર્પિત કરી દેવું, મારું જેવું કંઈ રાખવું જ નહીં, બધું જ સમર્પિત કરી દેવું. તો પણ ગુરુ જો મળી જાય, સમર્પિત બધું કરી દેવાથી જો ગુરુ પ્રાપ્ત થઈ જાય, તો પણ ગુરુ સસ્તા ભાવે મળ્યા છે આપણને, એમ સમજવાની જરૂર છે. કારણ કે ગુરુ તો અમૃતની ખાણ છે, એ બધાના સદભાગ્યમાં નથી હોતું, બધાના સદભાગ્યમાં ગુરુની પ્રાપ્તિ નથી હોતી. ઘણા બધા જીવો એમ જ અટવાતા હોય છે, એમ જ જીવન પૂરું થતું હોય છે. જુઓ ને, માં સર્વેશ્વરીએ પણ સર્વ સમર્પિત કરી દીધું ગુરુને. જ્યારે પોતે આચાર્ય હતા, નોકરી કરતા કરતા ગુરુના દર્શનની ઈચ્છા થઈ, એ તો પહેરેલે કપડે ગુરુને મળવા ગયેલા. કોઈ તૈયારી નહોતી કરી, બધું છોડવાની તૈયારી નહોતી કરી, પણ ગુરુને મળવા ગયા. અને ગુરુને હૃદયની બીમારીથી એટેક આવી ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તો ગુરુની સેવાને માટે બધું જ ત્યાગી દીધું, આચાર્યનું પ્રતિષ્ઠા ભરેલું પદ પણ છોડી દીધું, સમૃદ્ધ માતા પિતાને પણ છોડી દીધા, સંસારનો પણ ત્યાગ કીધો, કશું જ પોતાનું રાખ્યું જ નહીં, મારું એવું કહેવાય એવું રાખ્યું જ નહીં. સાંજે શું જમવાનું મળશે તેનો પણ વિચાર કર્યો નહીં, સર્વભાવે સમર્પિત થઈ ગયા. અને ગુરુની પ્રાપ્તિ એમને થઈ ગઈ તો એમના જીવનમાં પણ કેવું અદ્ભુત આપણે ફેરફાર થયેલો જોઈએ છીએ. તો કબીર સાહેબ જે કહેવા માગે છે તે આપણને તરત સમજાઈ જાય છે કે વાત સાચી છે. શિષ દિયે જો ગુરુ મિલે તો બી સસ્તા જાન. ગુરુની પ્રાપ્તિ બધાને થઈ શકતી નથી, બધાના સદભાગ્યમાં ગુરુ હોતા નથી. એ તો જેના પ્રારબ્ધમાં હોય તેને જ પ્રાપ્ત થાય છે, અને તે વખતે તેણે સર્વભાવે સમર્પિત થવું પડે છે. એટલે આધ્યાત્મિક માર્ગે ગુરુની સહાય આ જીવને મળી રહે છે. તન મન તાકો દીજીએ, જાકે વિષયા નાહી. તન મન તાકો દીજીએ, જાકે વિષયા નાહી. આપા સબહી ડારી કે, આપા સબહી ડારી કે, રાખે સાહેબ માહી, રાખે સાહેબ માહી. તન મન તાકો દીજીએ, જાકે વિષયા નાહી. તન મન તાકો દીજીએ, જાકે વિષયા નાહી. આપા સબહી ડારી કે, રાખે સાહેબ માહી. આપા સબહી ડારી કે, રાખે સાહેબ માહી, રાખે સાહેબ માહી. આ જગતમાં આધ્યાત્મિક માર્ગ ગહન માર્ગ ગણાય છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા એવા શબ્દો એ રસ્તાના વર્ણન માટે વાપરવામાં આવે છે. એટલે કઠિન માર્ગ છે. પરમાત્મા પોતે અગમ્ય છે એટલે રસ્તો પણ અગમ્ય છે, ગહન માર્ગ છે. તો એ ગહન માર્ગમાં માર્ગદર્શકની જરૂર પડે છે, એની ના નહીં. ગુરુ બિન કોણ બતાવે બાટ, કબીર સાહેબનું આ ભજન આપણને અહીં યાદ આવે છે કે આ સંસાર સાગર પાર કરવાને માટે આપણને ગુરુની સહાય જો મળી જાય તો અતિશય ઉપયોગી થઈ પડે એમ છે. તો આ જગતમાં કોને માર્ગદર્શક બનાવવા, ગુરુને પસંદ કરવા હોય તો કેવા ગુરુ પસંદ કરવા, આ સમસ્યા છે. ઘણા સંતો અમેરિકામાં પણ આવે છે તો આપણે છેતરાઈ જઈએ છીએ. ખરેખર સંતના લેબાસમાં આપણે એને જોઈએ છે ખરા, પણ સંતપણું એના વર્તનમાં ખાસ દેખાતું નથી હોતું. એના મનમાં પણ સ્પર્ધા છે, એના મનમાં પણ વિષયો છે, એના મનમાં પણ કામનાઓ છે, એના મનમાં પણ કંઈક કરી છૂટવાની ભાવના છે, જેથી એ ફંડફાળા પણ ઉઘરાવ્યા કરે છે. એને કંઈક કરવું છે સંસારમાં અવનવું, અને તેથી એ બધે ફરીને ફંડ ઉઘરાવે છે. તો એવા સંતને પણ ગુરુ નહીં કરી શકાય, આ સાખી કબીર સાહેબની આપણને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. કહે છે, તન મન તાકો દીજીએ, આ શરીર પણ તેને આપી શકીએ અને મન પણ આપણે તેને આપી શકીએ, પણ કોને આપી શકીએ? તન મન તાકો દીજીએ જાકે વિષયા નહીં, તેના તન મનમાં વિષયની છાંટ પણ નહીં હોય, કામનાઓની છાંટ પણ નહીં હોય, એવા પવિત્ર પુરુષને આપણે ગુરુ બનાવી શકીએ. કારણ કે ગુરુ બનાવીશું પછી આપણે સર્વ સમર્પિત કરવું પડશે. સર્વ સમર્પણ ભાવે આપણે બધું એને સોંપી દેવું પડશે. તો સર્વ સમર્પણ જેને માટે કરવાનું છે તે કેવા હોવા જોઈએ, તે કેટલા મહાન હોવા જોઈએ? તો કે તેના મનમાં વિષયની સહેજ પણ છાંટ નહીં હોવી જોઈએ, તેનું મન નિર્વિષયી થયેલું હોવું જોઈએ, તેનું મન વિષય વિહીન બનેલું હોવું જોઈએ, તેનું શરીર પણ એટલું પવિત્ર અને મન પણ એટલું પવિત્ર થયેલું હોવું જોઈએ. તન મન તાકો દીજીએ જાકે વિષયા નહીં, એના મનની અંદર વિષય વિહીન અવસ્થા હોય મનમાં, પરમાત્મા ભાવથી જ એનું મન સંપન્ન હોય, એનું મન પરમાત્મામાં જ લાગેલું હોય, કોઈ કામનાઓ પણ કરતું ન હોય, કોઈ વિષયોમાં પણ રમતું ન હોય, કંઈ મેળવવાની ઝંખના પણ ન હોય, એ તો મન સ્થિર શાંત બનીને પરમાત્મામાં સંલગ્ન બનેલું હોય, એવા મહાપુરુષને આપણે ગુરુ કરવા જોઈએ. એટલે કબીર સાહેબ આ સાખીમાં આપણને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે કે એવા લેબાસવાળા પહેરવેશથી છિતરાઈ ન જવા જોઈએ આપણે, એનું વર્તન પણ તપાસવું જોઈએ. કબીર સાહેબ એક પદમાં લખે છે કે નિરખ પરખ ગુરુ કરના, સંતો નિરખ પરખ ગુરુ કરના. તમારે ગુરુ કરવું હોય તો જોઈ તપાસીને ગુરુ કરજો, આમ આંધળે બેડું કૂટશો નહીં. કોઈ સંતના કપડાં પહેરીને આવેલું હોય તેને ગુરુ બનાવી દેશો નહીં, તે સંતના મનને તપાસજો, જોજો એના મન નિર્વિષય છે, એની કામનાઓ છે. તો કબીર સાહેબ કહે છે કે આપણે જોઈ તપાસીને ગુરુ કરવાના છે, અને જોઈ તપાસીને ગુરુ કરવાના હોવાથી આપણે એનું મન કેટલું પવિત્ર છે, એ વાણી બોલે છે તે પ્રમાણે વર્તે છે ખરા, વાણીને વર્તન વચ્ચે તફાવત છે ખરો? જો તફાવત હોય તો એ ગુરુ બનવાને લાયક નથી, એટલે આપણે એને ગુરુ નહીં કરવા જોઈએ. જો જુદું જ બોલતા હોય અને કરતા હોય જુદું જ, તો તે મહાપુરુષ આપણો ઉદ્ધાર નહીં કરી શકે. એટલે કબીર સાહેબ કહે છે કે જાકે વિષયા નહીં, એના મનમાં વિષય બિલકુલ હોવા જોઈએ નહીં. આપા સબહી ડારીકે, એના મનની અંદર જે અભિમાનની માત્રા છે, જે અભિમાનની અવસ્થા છે એના મનની, તે અભિમાન પણ એને ટળી જવું જોઈએ, નામ શેષ થઈ જવું જોઈએ, એનામાં અભિમાન પણ દેખાવો નહીં જોઈએ. આપા એટલે અભિમાન, આપા એટલે અભિમાન. આપા સબહી ડારીકે, આબાને એટલે અભિમાનને સમૂળગું નાશ કરીને, રાખે સાહેબ માહી, એનો આ ચિત્તને પરમાત્મામાં જોડેલો રાખે એવા મહાપુરુષને આપણે ગુરુ કરવા જોઈએ. નિરખ પરખ ગુરુ કરના, સંતો નિરખ ગુરુ પરખ ગુરુ કરના. નિરખ એટલે જોયા કરો પહેલાં એ શું બોલે છે, કેવું કરે છે, બોલે છે તેવું કરે છે ખરા, અને પછી પરખ, એની પરખ કરો, પરીક્ષા કરો. પરીક્ષા પણ કરવાનું કહે છે કબીર સાહેબ, પરીક્ષા પણ કરો, અને પછી એને નક્કી કરો કે આ મારા ગુરુ થવાના લાયક છે. કારણ કે આપણે જીવન એને સોંપી દેવાનું છે, આ કિંમતી જીવન આપણને મળેલું છે એને સુપ્રત કરી દેવાનું છે. એટલા માટે આપણે જો બજારમાં જઈને માટીના ઘડામાં $5 કે $10 માટીનો ઘડો મળતો હોય આપણને, તો તે ઘડાને કેટલી બધી તપાસ કરીએ છીએ, કેટલા બધા ટકોરા મારીએ છીએ. 5, 25, 50 ઘડા જોઈએ, $10 રોકાણમાં આપણે કેટલી બધી તજવીજ કરીએ છીએ, તપાસ કરીએ છીએ, 50 ઘડા તપાસીએ અને પછી એક ઘડો પસંદ કરીએ છીએ. તો ₹10 રોકાણ માટે આપણે આટલી બધી જહેમત લઈએ છીએ, તો જેને આપણું સમગ્ર જીવન સુપ્રત કરી દેવાનું છે તેને માટે આપણે કેટલી બધી તજવીજ રાખવી જોઈએ, તેનો વિચાર કરો. કબીર સાહેબ આ સાખીમાં આપણને એ અંગે સુંદર માર્ગદર્શન આપે છે, સુંદર માર્ગદર્શન આપે છે. એટલે કહે છે કે જે મહાપુરુષના મનમાં વિષયો સમૂળગા નાશ પામ્યા છે, કામનાઓ સમૂળગી નાશ પામી છે, જેને કંઈક કરવાની ઝંખના નથી, એવા મહાપુરુષના સંગમાં જઈને આપણે બેસવું જોઈએ. કારણ કે એણે પોતાનું સમૂળગું અભિમાન પણ દૂર કરી દીધું છે અને પોતાના મનને પરમાત્મામાં જોડેલું રાખેલું છે. સતત પરમાત્માના સ્મરણમાં એનું મન ડૂબેલું રહે છે. તો સર્વ રીતે સમર્પિત પોતે પરમાત્માને થઈ ગયેલા છે એવા મહાપુરુષને આપણે ગુરુ કરવા જોઈએ. આપણે ગુરુને માટે શ્લોક પણ બોલીએ છીએ, ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે ગુરુને આપણે બ્રહ્મા સ્વરૂપે માનતા હોઈએ, જે ગુરુને આપણે વિષ્ણુ સ્વરૂપે માનતા હોઈએ, જે ગુરુને આપણે શંકર સમાન માનતા હોઈએ, તે ગુરુ કેવા હોવા જોઈએ તેનું વર્ણન કબીર સાહેબે આ સાખીમાં આપણે આગળ રજૂ કર્યું. એટલે જે બ્રહ્મા સમાન છે, વિષ્ણુ સમાન છે, શંકર સમાન છે, તે ગુરુને આપણે સમર્પિત થવાનું છે, સર્વભાવે સમર્પિત થવાનું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એ પરમાત્મા સાક્ષાત પરમાત્મા જ છે એવા ભાવથી આપણે એને ગુરુ કરવાના છે. તો એ પોતે પણ પોતાની શક્તિ જે કંઈ હોય એ આપણને આપી શકે અને આપણો ઉદ્ધાર કરી શકે.